શ્રી ગણેશને નમું છું, ઓમ સદગુરુને નમું છું, તમે ચૈતન્ય સાગર છો, મુક્ત રૂપ મોતી તમારામાં સુખે રહે છે, જ્ઞાન અને વૈરાગ્ય રૂપ છીપ દ્વારા તમે સાધકને ભાગ્ય આપો છો, તમારી ઊંડાઈનો પાર નથી, તેમાં વિવિધ જ્ઞાનરત્ન ભર્યા છે, આત્મજ્ઞાનરૂપ ચંદ્ર જોઈ તમારામાં સ્વ આનંદની મોટી મોટી ભરતી આવે છે, છતાં ગુરુ આજ્ઞારૂપ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી, બ્રહ્મ વિદ્યારૂપ મહાબંદરે તમારી ભક્તિરૂપ નાવમાં બેસાડી પ્રેમનો સઢ ચડાવી ભક્ત સંત અને જ્ઞાનીને તમે જ કાંઠે પહોંચાડો છો, તમારા સાગરમાં વિજાતીયને તમે જરા પણ રહેવા દેતા નથી, કલય વખતે સંસાર તમારામાં ડૂબે છે, ઉદ્ધવ કહે છે હે કમળનયન, વિહિત પુણ્ય કર્મનું આચરણ અને નિષિદ્ધ પાપ કર્મનો ત્યાગ કરવા વિશે તમારી વેદાજ્ઞા પ્રસિદ્ધ છે, તે ગુણ દોષ સ્પષ્ટ દેખાડે છે, વેદ વિધિ ગુણ દોષમાં બુદ્ધિને વારે છે, ભલા તારી વેદવાણી જ મૂળમાં ગુણ તથા દોષની ખાણ જેવી છે, અધમ મધ્યમ અને ઉત્તમ વર્ણાશ્રમના ભેદ વિહિત અને અવિહિત દ્રવ્ય પવિત્ર અને અપવિત્ર દેશ શુભ અને અશુભ કાર સ્વર્ગ નરક પ્રતિલોમ અને અનુલોમ લગ્ન વગેરે ઘણા ભેદ વેદમાં છે, ઉચ્ચ વર્ણની સ્ત્રીને નીચ વર્ણના પુરુષથી થયેલ સંતતિ પ્રતિલોમ જ કહેવાય છે, સુત વૈદેહ માદ એ એવી પ્રજાના પ્રસિદ્ધ નામો છે, હિનવર્ણની સ્ત્રીને વરિષ્ઠ વર્ણના પુરુષથી થયેલ સંતતિને શાસ્ત્રકારોને અનુલોમ જ કહી છે, અંબષ્ટ મૂર્ધાવસિક્ત પ્રવૃત્ત કાશ્યસ્થ સારસ્વત ઇત્યાદિ જે જાતિઓ છે તે અનુલોમ જ પ્રજા કહેવાય છે, વેદ ગુણ દોષના પિયર સમાન છે, હે પ્રભુ તમારો જ વેદ સ્વર્ગ અને નર્ક બતાવે છે અને તે જ તે માટે સાધક બાધક આવશ્યક કર્મો કહે છે, ગુણ અને દોષને પરસ્પર વેર છે, તમે કહો છો કે પારકાના ગુણ દોષ જોવા નહીં અને વેદ તે જ દેખાડે છે, તમે કહો છો કે વેદ માનવને વેદની આજ્ઞા પ્રમાણે વિધિ કરવો, વેદ માનવા અને વેદની આજ્ઞા પ્રમાણે વિધિ કરવો, વેદનું જ્ઞાન ન હોય તેને મોક્ષ નથી, વેદ જાણ્યા સિવાય દેવ તથા પિતૃના યજ્ઞ સ્વાહાકાર વગેરે પણ થાય નહીં, આ પ્રમાણે તમારું કહેવું એકમેકથી વિરુદ્ધ જણાય છે, દેવ મનુષ્ય અને પિતૃ વગેરે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એવા વિભાગ મિથ્ય ચરાચરમાં વેદ કરે છે અને પૂજ્યતાથી તેની મહત્તા પ્રતિપાદન કરે છે, વળી પોતે જ ગુણ દોષના લક્ષણો વધારી તેને મોક્ષ સાધન એવું નામ આપે છે, તો પછી હવે તે જ ગુણ દોષનું નિવારણ શા માટે કરે છે, તમારા આવા સંદિગ્ધ ભાષણથી મનમાં સંશય પેદા થાય છે અને મનને સંતાપ થાય છે, ખરું જોતા સંસાર કાલ્પનિક છે, તેમાં સ્વર્ગ નર્ક મોક્ષ વગેરે બ્રહ્મ વેદવાણીથી વધે છે, બાકી આદિ પુરુષના મનમાં તો ગુણ દોષની ગંધ પણ હતી નહીં, ગુણ દોષની દ્રષ્ટિ વધારી વેદે સૃષ્ટિ કરી છે, પુરુષ પોતે નિર્ગુણ છે, વેદ અનાદિ છે અને તેના પ્રમાણથી ગુણ દોષ બુદ્ધિ દૃઢ થઈ છે, તેનો જ ત્યાગ કરવા તમે કહો છો, વેદ વચનનું ઉલ્લંઘન ન કરવું એમ પણ કહો છો, તેથી શું કરવું તે વિશે મનમાં ભ્રમ થયો છે, તેનું કૃપા કરીને નિવારણ કરો. ઉદ્ધવનું આ ભાષણ સાંભળી શ્રીકૃષ્ણ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ ત્રણ યોગોની ઉપપત્તિ અને અધિકાર ભેદ પ્રમાણે વેદાર્થ પ્રાપ્તિ કહે છે. શ્રી ભગવાન કહે છે કે શાસ્ત્રજ્ઞને પણ વેદશાસ્ત્રનો અર્થ મારા અનુગ્રહ સિવાય સમજાતો નથી. મોટા વેદશાસ્ત્ર સંપન્ન પંડિતોને પણ મારા પ્રસાદ વિના ખરો અર્થ સમજાતો નથી. બ્રહ્મદેવે ચાર મુખે વેદા અધ્યયન કર્યું તો તેને પણ વેદનું યથાર્થ જ્ઞાન થયું નહીં, ત્યાં બીજા સામાન્ય માનવોની સી કથા. બ્રહ્મદેવ જો વેદોનું સંરક્ષણ કરવા સમર્થ હતા તો શંખાસુર તે સી રીતે ઉઠાવી ગયો? વળી બ્રહ્મદેવને જો વેદાર્થ સાથે તદાત્મય થયું હોત તો તેણે સરસ્વતીનો અભિલાષ શા માટે ધર્યો હતો? હે ઉદ્ધવ, વેદમાં વ્યર્થ બંડ નથી, તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ ત્રણ કાંડ જ છે. અધિકાર પ્રમાણે વેદ આ ત્રણનું જ પ્રતિપાદન કરે છે. આ ત્રણ વિભાગો તને વિગતવાર સમજાવું છું, જે ખરેખર બ્રહ્મલોક સુધીના બધાય ભોગમાં વિરક્ત છે અને જે વિધિપૂર્વક સંન્યાસ લઈ કર્મનો ત્યાગ કરે છે તેને માટે જ્ઞાનયોગ મેં પ્રગટ કર્યો છે. તે દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મદરૂપ થવાય છે. જે વિરક્ત નથી પણ કામમાં અશક્ત છે તેને માટે કર્મયોગ કર્યો છે. આમ શ્રેષ્ઠ અને કનિષ્ઠ એવા બે અધિકારી તને કયા. હવે ત્રીજો ઉત્કૃષ્ટ અધિકારી સાંભળ, જે અતિ વિરક્ત પણ નથી તેમ અતિ કામ આશક્ત પણ નથી, તેને માટે ભક્તિયોગ છે. કથા શ્રવણમાં પ્રીતિ છે અને તે સાંભળી તેનું મન હર્ષથી ઉભરાઈ જાય છે, તેનું વિષયમાં દોષ જુએ છે, છતાં તેનો ત્યાગ કરવા તેનામાં સામર્થ્ય નથી. સેવક રાજાને કેદ કરી તેને સ્ત્રી ચંદન આદિના વિલાસ આપે છે ત્યારે તેને તે વિલાસ વિષ જેવા લાગે છે. એમ જે વિષય ભોગવે છે તેને માટે ભક્તિયોગ છે. મારી ભક્તિ કરતાં કરતાં તેને મારામાં પ્રેમ વધે છે એટલે વિરક્તિ પ્રાપ્ત થાય છે. વેદ ગુણ તથા દોષનું નિરૂપણ કરે છે, તે દોષનો ત્યાગ કરવા માટે છે. પારકાના ગુણદોષ જોવા માટે વેદ પ્રવૃત્ત થયા નથી. પારકાના ગુણદોષ જોનાર પાપનો ભાગી થાય છે અને નરકમાં પડે છે. જ્યાં સુધી તીવ્ર વિરક્તિ ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી જ કર્મ કરવા. વિરક્તિ પ્રાપ્ત થતાં સ્વર્ગ અને સંસાર એ બંને મર પ્રમાણે ત્યાજ્ય થાય છે. જેમ ઉલટીમાં બહાર આવેલા મીઠા અન્નની કોઈ ઈચ્છા કરતું નથી તેમ વિષય પર ચીરશ આવે ત્યારે કર્મ માર્ગની ગતિ રહેતી નથી. મારી કથાનું શ્રવણ કરતાં કરતાં અંતઃકરણ મારા પ્રેમથી ઉભરાઈ જાય છે. મનમાં સદા મારું સ્મરણ રહે છે અને દેહ તથા ઘર વિસરી જવાય છે ત્યારે કર્મ માર્ગ આવશ્યક રહેતો નથી. મારી પ્રેમયુક્ત ભક્તિ કરનારને માત્ર નિત્ય કર્મ આવશ્યક રહે છે. તે સર્વ કર્મો 33 કરોડ દેવતા અને ઋષિ મહંત પૂર્ણ કરે છે. મારી કથાના શ્રવણથી કોટ્યવૃદ્ધિ કર્મનો લોપ થાય છે અને વિધિ નિષેધ કદી બાંધતા નથી, એવો મારી કથાનો પ્રભાવ છે. હે ઉદ્ધવ, ગૃહસ્થ આશ્રમમાં રહી નિષ્કામ થઈ સ્વધર્મ આચરણ અને નિત્ય તથા નૈમિત્તિક કર્મ કરે છે તે મને અર્પણ કરે છે. પર દ્રવ્ય પર દારા અને પર નિંદાની ઈચ્છા કરતો નથી તેને પણ સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થતી નથી અને તેને આલોકમાં જ વિરક્તિ આવે છે. આલોકમાં આવી રીતે સ્વધર્મનું આચરણ કરવાથી પાપ ધોવાય છે અને પાપ પુણ્યનો નાશ થઈને અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ પવિત્ર થતાં પ્રપંચ બુદ્ધિ ટરે છે અને મારું જ્ઞાન કે ભક્તિ પ્રકાશે છે. મહાદુઃખરૂપ સંસાર અને પરમસુખરૂપ મોક્ષ બંને મારો ભક્ત વિસરે છે. તે કેવળ મને એક જ સર્વત્ર જુએ છે. આવી ભક્તિ મારી પ્રસન્નતા સિવાય સિદ્ધ થતી નથી. મારી પ્રસન્નતાનું કારણ નરદેહ જ છે. સ્વર્ગના લોક તેમજ નર્કના લોક જેના પૂરા થયા છે તે નરદેહની ઈચ્છા કરે છે, કારણ કે નરદેહથી જ્ઞાન અને ભક્તિ સિદ્ધ થયા છે અને જન્મ મરણથી છૂટાય છે તથા સ્વ આનંદ ભોગવાય છે. નરદેહ પરમ પવિત્ર છે. સર્વ જીવ જંતુ આ મનુષ્ય દેહની ઈચ્છા કરે એમાં શું આશ્ચર્ય. ખુદ પ્રજાપતિ પણ તેની ઈચ્છા કરે છે. આવો આ નરદેહનો શ્રેષ્ઠ મહિમા છે. નરદેહ પ્રાપ્ત થયા પછી અધર્મ નર્કમાં પાડે છે અને પુણ્યના સંચયથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. નર્કમાં દુઃખ છે, સ્વર્ગમાંથી પુનઃ જન્મ છે. તેથી જે વિચક્ષણ છે તે સ્વર્ગ નર્ક કે આલોકની ઈચ્છા રાખતો નથી. તે દેહમાં આશક્તિ ન રાખતા જ્ઞાન સિદ્ધ કરે છે. જ્ઞાનની પ્રાપ્તિમાં ભક્તિ જેવું શ્રેષ્ઠ સાધન બીજું નથી. દેહમાં આશક્તિ રાખવાથી કામ, ક્રોધ અને પ્રમાદનું બર થાય છે. હાથમાં પૈસા હોય એટલે સર્વ પદાર્થ ઘેર બેઠા આવે છે, તેમ મારી ભક્તિ સિદ્ધ થઈ કે મુક્તિ દાસી થઈ રહે છે. ભક્તિમાં મારા ભક્તને વિઘ્ન ન આવે એટલા માટે હું હાથમાં સુદર્શન લઈ મારા ભક્તનું રક્ષણ કરું છું. કેવળ પક્ષીને શીખવવા માટે રામ નામનો ઉચ્ચાર કરનાર વેશ્યાનો પણ મેં ઉદ્ધાર કર્યો. માટે હે ઉદ્ધવ, નરદેહ પ્રાપ્ત કરી જે મારી ભક્તિ કરે છે તેને ધન્ય છે. મનોભાવથી મારી ભક્તિ કરનારનો હું ઉદ્ધાર કરું છું અને જ્ઞાનનું અભિમાન ધરાવનારને યમને સ્વાધીન કરું છું. તે પણ તેનું અભિમાન ટાળવા પહેલાં જ્ઞાન સંપન્ન સાધુ મનુષ્ય જન્મથી જ મને પ્રાપ્ત થયા છે. વસ્તુતઃ દેહ અસ્થિ ચર્મ મર મૂત્ર વગેરેથી ભરેલો હોવાથી અતિ મલિન છે. પરબ્રહ્મા નિશ્વર અને નિર્મળ છે. તેથી જ્ઞાની દેહમાં અભિમાન છોડે છે અને બ્રહ્માની પ્રાપ્તિ કરે છે. દેહ નિંદ છે તેથી તેને પાડવો કે વંદ છે તેથી તેને પારવો, એ બંને વિચારનો ત્યાગ કરી સાવધાન થઈ પરમાર્થ સાધવો, તે સાધવાનું ગુપ્ત રહસ્ય કહું છું. દેહમાં અહમભાવનો ત્યાગ કરવાથી સંસારનો અભાવ થાય છે. વિષય ભોગવ્યા પછી જ્ઞાન સિદ્ધ કરવાની ઈચ્છામાં વિશ્વાસ રાખવાથી હાનિ થાય છે. દેહનું મૃત્યુ અનિવાર્ય છે અને તે ક્યારે થશે તે કોઈ જાણતું નથી. તેથી પ્રમાદ ન કરતા નિજ સ્વાર્થ સાધવો. કોઈ વૃક્ષમાં પક્ષી મારો બાંધી ગુપ્તપણે વસે છે, તે પણ વૃક્ષને મૂળમાંથી નિર્દય નર જેમ છેદે છે તેમ આ દેહની પાછળ કાર પડ્યો છે. વૃક્ષને છેદાતું જોતા જ પક્ષી તેમાં અભિમાનનો ત્યાગ કરી આકાશમાં ઉડી જાય છે, તેમ દેહરૂપી વૃક્ષને કાર છેદી રહ્યો છે તેથી તેમાં અભિમાનનો ત્યાગ કરી કલ્યાણને માર્ગે ચાલ. દેહમાં રહેલા જીવનને અનિવાર્ય અને દારૂણ દુઃખ ભોગવવા પડે છે. અહોરાત્ર આયુષ્યનો છેદ ચાલુ જ છે. કરિકાળના વેગરૂપ નિત્ય નવો રોગ શરીર પાછળ લાગ્યો જ રહે છે. આયુષ્ય પર વિશ્વાસ ન રાખતા શરીરમાં આશક્તિનો ત્યાગ કરવો, દેહનું ક્ષણભંગુરત્વ જાણી દેહનું અભિમાન છોડી સાવધાન થઈ ભક્તિ અને જ્ઞાન સિદ્ધ કરવા, જન્મ મરણના ભયથી કંપવું અને વૈરાગ્ય ધારણ કરી ભક્તિ કરવી, આ પ્રવૃત્તિથી દેહ અભિમાન નિવૃત્ત થશે અને સંસાર નિવૃત્ત થઈ મુક્તિને શાંતિ પામશે. પ્રાણીઓ છે તેમાં માત્ર મનુષ્ય દેહ જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય દેહથી મારી પ્રાપ્તિ થાય છે, તેથી તે દેહ શ્રેષ્ઠ ગણાય છે. તેની પ્રાપ્તિ પણ દુર્લભ છે. વળી સર્વાંગે સંપૂર્ણતા અને ભરતખંડમાં જન્મ અતિ દુર્લભ છે. તે દેહ પ્રાપ્ત કરી જે પરમાર્થને માર્ગે લાગે છે તેને હું વશ થાઉં છું. જે સરળ અને વિવેકી છે તેને ભવ સમુદ્ર તરવામાં ગુરુ સુકાની છે. ગુરુ કાનમાં મંત્રનો ઉપદેશ કરે છે, તેથી પણ ગુરુ કર્ણ આધાર છે. તે ભક્તનો ઉદ્ધાર કરે છે અને સંસાર સાગરને પાર કરાવે છે, તેથી પણ કર્ણાધાર છે. નર દેહરૂપી વહાણને હું અનુકૂળ વાયુરૂપ છું. ગુરુ કુશળતાથી વિકલ્પના મોજાના વેગમાંથી બચાવી વિવેકરૂપી હલેસાથી કર્મ અકર્મરૂપ જળને કાપે છે. ભજનરૂપ સહને ભજનરૂપ સઢને લીધે વહાણ વેગે ચાલે છે. શાંતિરૂપ જારમાં કામ ક્રોધરૂપ મગરમચ્છને પકડે છે અને સારૂપ્યરૂપ બંદરે અનાહત નાદને જય જયકાર કરતા પહોંચાડે છે. સાલોક્યના ખડક આગર વહાણને ઊંધું ન વરવા દેતા સમયતાને રસ્તે લઈ જઈ સ્વરૂપમાં સ્થિર કરી સાયુજ્યમાં પહોંચાડે છે. સાલોક્યના કિનારે જવામાં વાણ ઉલટું થઈ જવાની બીક રહે છે. સારૂપ્યતાને કિનારે પાણી ઘણું ઊંડું છે, તેથી સાયુજ્યને કિનારે જ તેને ધકેલે છે. ત્યાં ભય કે અડચણ નથી. આવો દુર્લભ નરદેહ મેળવી કર્ણધાર સદગુરુની કૃપા પ્રાપ્ત કરી સંસાર ન કરે તે આત્મા હત્યારો છે. વિષય સાટે નરદેહને વેચી નરક ભોગવવો તે પોતાને હાથે પોતાના પેટમાં શસ્ત્ર માર્યા બરાબર વહાણના પાટિયા બારી ચણા શેકવા બરાબર કે ઓઢવાના વસ્ત્ર બારી ટાઢ શાંત કરવા બરાબર છે. સર્વ યોનિમાં વિષયની પ્રાપ્તિ છે અને નરદેહે પણ તેજ પ્રાપ્ત કરવું તે મોઢામાં ધૂળ નાખવા જેવું છે. બ્રહ્મ હત્યા વગેરેનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં કહ્યું છે, પણ આત્મહત્યાનું કોઈ પ્રાયશ્ચિત નથી. જે આત્મહત્યા કરી મરણ પામે છે તે મરતા મેટ નરકમાં પડે છે, તો પ્રાયશ્ચિત લેવા કોણ રહે? શ્રીકૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, આ મૂર્ખોની વાતો રહેવા દે. હવે પોતાના ખરા સ્વાર્થ વિશે સાવધ રહેનાર અને વેદાર્થ પ્રમાણે આચરણ કરનાર ઉત્તમ લોકોની પદ્ધતિ સાંભળ. તેમણે કયું કર્તવ્ય કરવું અને કયું કર્તવ્ય ત્યજવું તે જણાવવું છે. નવા નવા કર્મનો આરંભ કરવાની વૃત્તિ ઉઠવા ન દેવી. કરેલા કર્મના ફળની આશા ચિત્તમાં ન સ્ફુરવા દેવી. અને મોક્ષની ઈચ્છા પણ આવવા ન દેવી, વૈરાગ્યના બળથી ઇન્દ્રિયોને વશ રાખવી, શાસ્ત્રનું શ્રવણ તથા મનન કરી અખંડ નિધિ ધ્યાસન કરવું અને સ્વરૂપમાં ધારણાનું બળ વધારી મન જરા પણ વિકર ન થવા દેવું. આત્મા સ્વરૂપનું અનુસંધાન કરવામાં મન તેના સ્વભાવ પ્રમાણે નિશ્ચળ ન રહે. આરસ આવે કે વિષય યાદ આવે ત્યારે આસન સ્થિર કરી સાવધાન થઈ સદગુરુનું સ્મરણ કરવું અને આત્મ સ્વરૂપમાં મન જોડવું. વિષય ન મળવાથી મન ક્ષુબ્ધ થાય છતાં અનુસંધાન ન છોડવું અને વિધિ પ્રમાણે ઇન્દ્રિયોને અન્નપાન અને શયનના ભોગ આપી ધીમે ધીમે ઇન્દ્રિયોને જીતવી. આશંકા સર્પને અમૃત પાવાથી તે અમૃત વિષ જ થાય છે, તે મનને પણ વિષય સુખ આપવાથી તે વધુ જ ચંચળ થાય છે. જવાબ: મનને એવા પ્રકારના વિષય આપવા કે જેથી તે તેમાં ગૂંચાઈ જ રહે. મન મોકરું મૂક્યા વગર, અનુસંધાન છોડ્યા વગર અન્નપાનને શયનના ભોગ સાધકને હિતકર છે. ઇન્દ્રિય તથા પ્રાણને જીત્યા છતાં મનને છૂટું ન મૂકી દેતા સ્વરૂપમાં સ્થિર કરતા જવું. મનનો જે વિશ્વાસ કરે છે તે કામ તથા ક્રોધથી ફસાય છે, સંકલ્પ તથા વિકલ્પથી લૂંટાય છે અને મોહથી ઠગાય છે. મન મહાબળવાન છે એમ જાણી વિવેકનું બળ વધારવાથી મન સત્વ સંપન્ન થશે. મન જ્યાં જ્યાં જશે ત્યાંથી વિવેક તેને પાછું વારશે. સાત્વિક બુદ્ધિની સહાયતાથી મનને લંગડું કરી શકાશે, એવી રીતે એની ચંચળતા ઓછી થશે. એટલે પાણીમાંનો માર પાણીમાં જ બેસે છે તેમ મન સ્વરૂપમાં જ સ્થિત થઈ સમાધાન પામશે. આ પરમ પવિત્ર યોગ છે. જીવને શિવની એકતામાં પરમ સમાધાન છે. જીવ અને પરમાત્માનું ઐક્ય એ જ ખરેખર શ્રેષ્ઠ યોગ્ય છે. એ વિશેની કથા ઘોડાનું દ્રષ્ટાંત આપીને હવે શ્રીહરિ કહે છે, જીવ વગરના ઘોડા પર બેસી સવાર ચાબુકનો અવાજ કરે છે, લગામને વ્યવસ્થિત રાખે છે, બરાબર ચાલ ચાલે ત્યારે ઉત્તેજક શબ્દ ઉચ્ચારે છે અને ચાલ ચૂકે ત્યારે બરાબર મર્મસ્થાન પર ચાબુક મારે છે, હઠ કરે ત્યારે જરા છૂટ મૂકે છે, તેને એકદમ ત્રાસ પણ આપતો નથી, તેમ તેને તદ્દન છૂટો પણ મૂકતો નથી, પણ યુક્તિથી તેની ગરદન થાબડી તેને વશ કરે છે. ઘોડાનું હૃદય પોતે સમજીને પોતાના હૃદયનો ભાવ ઘોડાને સમજતો કરી પોતાનું ને ઘોડાનું ઐક્ય સાધે છે. તેવી જ રીતે મનને વશ કરવું, મનોજય કરવો તે જ શ્રેષ્ઠ યોગ છે. કર્મ અને વૈરાગ્ય દ્વારા મુક્તિ વિશે કહી અભ્યાસ વિશે કહ્યું, પણ મુખ્ય સાંખ્ય યોગથી મારી પ્રાપ્તિ છે તે તમને કહું છું. આ વિશે સવિસ્તર નિરૂપણ આગલા શ્લોકમાં કર્યું છે. નુંદહમ માધમ આ પદ વડે 17મા શ્લોકને અંતે કર્મને વૈરાગ્ય દ્વારા મુક્તિ મળે છે એ કહ્યું. ઉત્તમ સ્થિતિ એટલે અભ્યાસ, એનું પણ હમણાં વર્ણન કર્યું. હવે સાંખ્ય યોગથી મારી પ્રીતિ વિશે કહું છું. કારણ કે બ્રહ્મ સાક્ષાત્કાર થતાં સંસારની સ્ફૂર્તિ મિથ્યા ઠરે છે. હે ઉદ્ધવ, આ ગૃહ્ય જ્ઞાન તને કહું છું. સૃષ્ટિની પૂર્વે જે અલિપ્તપણે હોય છે તે જ બ્રહ્મતત્વ સૃષ્ટિની ઉત્પત્તિ થતાં મહતત્વ આદિથી દેહ પર્યંત સર્વત્ર સર્વની અંદર વ્યાપે છે, ગુણ તથા કાર્યને પ્રકાશી તે જ સૃષ્ટિની સ્થિતિ કરે છે અને ગુણ તથા કાર્યને ગરી સૃષ્ટિનો લય પણ તે જ કરે છે। વાદળા થતાં પહેલાં આકાશ નિર્મળ છે, વાદળાની અંદર તથા બહાર પણ આકાશ છે છે જ, અને વાદળા વિખરાઈ જતાં આકાશ નિર્મળ અને અલિપ્ત જ છે। સર્વઘડામાં માટી જ વ્યાપક છે, સાગરની લહેરમાં અંદર બહાર જળ જ છે, તેમ મહાતત્વ આદિથી દેહ પર્યંત સર્વની અંદર તથા બહાર ચૈતન્ય છે। જે જે તત્વ ઉત્પન્ન થાય છે તેને ચૈતન્ય વ્યાપ્ત કરે છે। અનુલોમ દ્રષ્ટિથી ઉત્પત્તિક્રમ જોતા ચૈતન્ય સિવાય કાંઈ જણાતો નથી, પ્રતિલોમ દ્રષ્ટિથી જોતા ચૈતન્ય જ બાકી દેખાય છે। એવી રીતે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયકાળમાં અવિનાશી અલિપ્ત નિત્ય શુદ્ધ બુદ્ધ તથા મુક્ત વસ્તુ અનુસ્યુત દેખાય છે। તેમાં મિથ્યા સંસાર બુદ્ધિ આરોપિત કરવાથી દોરડીમાં સર્પની ભ્રાંતિની માફક ભય અને ભ્રાંતિ થાય છે। એવી રીતે વસ્તુ ચૈતન્યનો વિચાર કરતાં કરતાં મનપણું વિસરે છે અને બ્રહ્મ ભાવમાં સ્થિત થાય છે। આ શ્રેષ્ઠ પણ ગહન સાધન છે, જેનાથી આ સિદ્ધ ન થાય તેને માટે બીજું એક સુલભ સાધન કહું છું। સાધક જન્મમરણના ભયથી ત્રાસ પામી વિરક્ત થઈ વિષયને વિષયયુક્ત પકવાન સમાન અથવા સર્પના ઝેરથી દૂષિત થયેલા અમૃતફળ સમાન માને છે। એવી રીતના વિવેકથી વિવેકી થઈ ગુરુએ કરેલા ઉપદેશનો શ્રદ્ધાપૂર્વક પુનઃ પુનઃ હૃદયમાં ચિંતન કરે છે। પુનઃ પુનઃ ચિંતનથી મનના સંકલ્પ વિકલ્પ છૂટી જાય છે, દેહ અભિમાન ચરે છે અને બ્રહ્માની પ્રાપ્તિ થાય છે। આમ બ્રહ્મ સંપન્ન થતાં મન સ્વરૂપમાં લય પામે છે। આ પણ એક ઉપાય છે, એ પણ સાધ્ય ન થઈ શકે તો બીજો એક ઉપાય છે। અથવા સકર ભોગનો ત્યાગ કરી યમ નિયમ પૂર્વક યોગ સિદ્ધ કરવો, પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ તથા અપાન સમ થતાં શરીર નિર્મળ થાય છે અને કુંડલિની નામની શક્તિ સુષુમ્ણાને માર્ગે જઈ છ ચક્રને ભેદી બ્રહ્માંડને ઉગાડે છે અને સહસ્ત્રદર કમલમાંથી ચંદ્રામૃત વહે છે। તેના પ્રકાશથી દેહ તેજસ્વી દેખાય છે અને ચિત્તમાં શાંતિ વ્યાપે છે। આ માર્ગ અતિ કઠિન છે અને કોઈથી જ સિદ્ધ થાય છે, સાંભળતા પ્રિય લાગે છે પણ કરવામાં કાળજુ ફાળે એવો છે। તેથી હું તને અન્વિક્ષિકી યા આધ્યાત્મિક વિદ્યા જેમાં કંઈ ભય નથી તે શીખવું છું। વિવેકથી તત્વમસી એ મહાવાક્યમાં ત્વપદનું શોધન કર, તત્પદથી જુદો પંચભૂતથી બનેલો ત્વપદનો ગોરો સર્વવ્યાપક ભાવ ભૂલી એકાદ એક દેશી થાય છે। અનાદિ માયાના પ્રવાહમાં પ્રવાહના યોગથી તન માત્રાને માત્રા કે શબ્દ સ્પર્શ આદિ વિષયના સંગથી અને મનના સંકલ્પ બળથી પોતાને જુદો માને છે। ભેદ બુદ્ધિ દૂર કરી અભેદ સિદ્ધ કરવા શ્રી ગોવિંદ વિવેકનું સ્પષ્ટીકરણ કરે છે। પંચભૂતનું બનેલું શરીર જ્યારે છૂટે છે ત્યારે તે શરીરનો પૃથ્વી તત્વ જળમાં લય પામે છે, જળ તેજમાં, તેજ વાયુમાં અને વાયુ આકાશમાં લય પામે છે, ગુણ તથા કર્મનો અહંકારમાં લય થાય છે, અહંકારનો માયામાં લય થાય છે અને માયા પરમાત્મામાં મિથ્યા કલ્પાયેલી છે. રાત્રે અંધારું વધતા અગણિત નક્ષત્ર પ્રકાશે છે. સર્વોદય થતાં જ પોતાના કાર્ય સહ સર્વ નક્ષત્ર અદૃશ્ય થાય છે. માયા પોતાના કાર્ય સહ તેવી જ રીતે પરમાત્મામાં લીન થાય છે અને દેખાતી બંધ થાય છે. માયાને લીધે ચૈતન્યને જીવભાવ આવ્યો છે. માયાનો લય થતાં જીવભાવ પણ લય પામે છે. મનનું મનપણું જાય છે અને જીવ તથા શિવભાવ ડૂબે છે. એકલું ચૈતન્ય ધન રહે છે. ત્વમ પદનું એવી રીતે શોધન કરવાથી તત્પદમાં સમાધાન થાય છે. આ અધ્યાત્મ વિદ્યા વિવેકથી સિદ્ધ થાય છે. આથી પણ સહેલું સાધન મારી ભક્તિ છે. મારી રામકૃષ્ણાદિ મૂર્તિનું પરમ પ્રેમથી પૂજન, મારું સ્મરણ, ધ્યાન, ભજન, સર્વદા ચિંતન વગેરે કરતાં કરતાં અનન્ય ભક્તિ સિદ્ધ થાય છે અને મારી પ્રાપ્તિ થાય છે. મારા ભક્તના હાથે કદી પણ નિંદ કર્મ થતું નથી. કદાચ ભક્તથી નિંદ કર્મનું આચરણ પ્રમાદથી થઈ જાય તો તેના પાપથી દાવા અગ્નિથી સર્પ જેમ ત્રાસે તેમ ત્રાસ પામવું, સિંહના અંગ પર બગાઈ બેસતા સર્વ અંગને હલાવી તેને તરત ઉડાડી મૂકે છે તેમ યોગીએ પાપના અનુતાપથી સાવચેત થઈ સર્વ પાપથી મુક્ત થવું, યોગ બળથી પાપને ભસ્મ કરવા તે જ યોગીનું પ્રાયશ્ચિત છે. છાણ માટી લગાડવાથી પાપની નિવૃત્તિ થતી નથી. અંતરમાં પાપથી તૃપ્ત થઈ મારું અનુસંધાન કરવાથી સર્વ પાપ દહન થાય છે. અર્ધ ક્ષણ મારામાં ચિત્ત રાખનારના કોટી પાપ ભસ્મ થાય છે. મારો ધ્યાન એ જ જેનો અધિકાર છે તેને છોડી બીજાનું પ્રાયશ્ચિત કરનારને ઉલટું પાપ લાગે છે. તેથી અહીં અધિકાર જ મુખ્યત્વ પ્રમાણ છે એનું જ નિરૂપણ હવે નારાયણ કરે છે. વિષયમાં સર્વની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. તેમાંથી નિવૃત્ત કરવા વેદ શાસ્ત્ર રચાયા છે. એકદમ વિષય છોડાય નહીં, તેથી વેદવિધિરૂપ બંધનથી તેના ત્યાગની શરૂઆત કરાવે છે. આ માતા, આ ભગિની, એની સાથે વ્યભિચાર કરવો નહીં એવી સ્પષ્ટ આજ્ઞા કરે છે. એક યોગ્ય સ્ત્રી સાથે પાણીગ્રહણ કરાવી બાકીની સર્વ સ્ત્રીનો વેદ ત્યાગ કરાવે છે. એવી જ રીતે વર્ણ આશ્રમની વ્યવસ્થા બાંધી વિષય ભોગનો યથેચ્છાર અટકાવી તેને વ્યવસ્થિત કરે છે. વિરક્તિનું શિક્ષણ આપવા વેદે નિત્ય નૈમિત્તિક કર્મ, મંત્ર, તંત્ર વગેરેની યોજના કરી છે. નિષ્કામ ભાવથી સ્વકર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને વૈરાગ્યનો ઉદય થાય છે. રજ તથા તમનો લય થઈ શુદ્ધ સત્વગુણ વધે છે. ભજનનું બર જામે છે અને જ્ઞાન તથા વિજ્ઞાન ઘરમાં પ્રવેશ કરે છે. એમ ઉત્તરોત્તર સ્થિતિ પ્રાપ્ત થતી જાય છે. તેથી શાસ્ત્ર પ્રમાણે જેનો જે અધિકાર હોય તેનું જરા પણ ઉલ્લંઘન ન કરવું. સ્વાધિકાર વિરુદ્ધ કર્મ આચરણ બાધા થાય છે. સંન્યાસી ગૃહસ્થ આશ્રમના ધર્મના પાલનથી અધર્મનો ભાગી થાય છે. ત્યારે તે જ ધર્મ ગૃહસ્થને ધર્મ સાથે જોડે છે. હિતકર ઔષધિ અનુપાનમાં ભૂલ થવાથી વિપરીત પરિણામ થાય છે અને મરણાંત દારૂણ પીડા કરે છે. તેથી વેદની આજ્ઞા પ્રમાણે ગુણનો અંગીકાર કરવો અને દોષનો ત્યાગ કરવો વેદે આ સર્વ જાણીને જ સૌને સહેલા સ્વધર્મની નિમી આપ્યા છે, સૌને સહેલા સ્વધર્મ નિમી આપ્યા છે, મારી કૃપા સિવાય વેદનો અર્થ સમજાતો નથી, મારી કથાના શ્રવણથી સંસારના દુઃખમાંથી મુક્ત થવાશે એવી શ્રદ્ધા રાખવાથી વિરક્તિ જ ઉપજે છે, ત્યારે કર્મની પ્રવૃત્તિ અને વિષય આશક્તિ ગમતી નથી ને બીજી લૌકિક વાત પ્રિય લાગતી નથી, પરંતુ જેના અંગમાં સર્વથા ત્યાગ કરવાનું સામર્થ્ય હોતું નથી તેણે આદરપૂર્વક મારું ભજન કરવું, વિષયનો નિશેષ ત્યાગ જેનાથી થઈ શકતો નથી તેણે તેમાંથી છોડાવવા મારી સહાયતા પ્રાપ્ત કરવી, પૂરી પર જેને ચડાવવો છે તેને છેલ્લી ઘડીએ મિષ્ટાન પણ રૂચતા નથી, કારણ કે તેને સૂરીની ધાક હોવાથી એનો જીવ ઊંચો નીચો થાય છે, તેમ વિષય ભોગ ભોગવતી વખતે તેના પરિણામ પર હંમેશ દ્રષ્ટિ રાખી એટલે નરક યાતનાનો વિચાર કરી ગદગદ કંઠે પ્રભુની પ્રાર્થના કરવી, હે કૃપાળુ, હે ચક્રપાણી, વિષયરૂપ મહાનગરના મુખમાં હું સપડાયો છું, તેથી જેમ ગજેન્દ્રને સહાય કરવા દોડ્યા હતા તેમ વેગે આવી મને તેમાંથી છોડાવો, વિષયરૂપ સાગરમાં હું પડ્યો છું, કામ તથા ક્રોધરૂપ મોજાના સપાટમાં સપડાયો છું, અભિમાનરૂપ મગર મને ગરે છે, તેથી હે દીન દયારુ, આપની પ્રતિજ્ઞાનું પાલન કરવા મારા જેવા દીનનો ઉદ્ધાર કરો, હે ઉદ્ધવ, મારા ભક્તની ઉત્સુકતા મારાથી સહન થતી નથી, જ્યાં પૂર્ણ અનુતાપ છે ત્યાં મારી તત્ક્ષણ કૃપા છે જ, મારી કૃપા સિવાય અનન્ય ભક્તિ સિદ્ધ થતી નથી, હે ઉદ્ધવ, મેં તને ભક્તિયોગની રીત જે પ્રથમ દેખાડી તે રીતે સાધકે અત્યંત પ્રેમથી મારી ભક્તિ સિદ્ધ કરવી, પરવાર મને વિસરવો નહીં, એક નિષ્ઠાથી મારું ભજન કરવું, રોજ રોજ મારામાં પ્રીતિ વધારવાથી ચિત્તમાં મારી ભક્તિથી કંટારો આવતો નથી પણ અધિક હર્ષ થાય છે, સિંહને જોઈ જેમ મત હાથી આમ તેમ ભાગી જાય છે તેમ ભક્તની સર્વ કામના નષ્ટ થાય છે અને પરિણામે હું હૃદયમાં પ્રગટ થાઉ છું, હું હૃદયમાં છું જ, ભક્તની ભ્રાંતિ દૂર થતાં જ હું સહજ પ્રગટ થઈશ અને તેને અલભ્ય લાભ થશે, સંસારનું સંકટ દૂર થશે, હે ઉદ્ધવ, જેના હૃદયમાં હું પ્રગટ થાઉ છું તેને હું સર્વ આત્મા રૂપે સર્વત્ર દેખાઉં છું, મારું સ્વરૂપ હૃદયમાં જ સમાય તેટલું નાનું નથી, સૂર્યના કિરણનો સ્પર્શ થતાં જ ઘીનું કઠણપણું રહેતું નથી, તેમ નારાયણ પ્રગટ થતાં જ લિંગદેહ નાશ પામે છે, ભક્તને સંસારનું ભાન રહેતું નથી, ગુણસહ ભેદની ત્રિપુટી ભાગે છે, પવન જોરમાં ફૂંકાતા જેમ ધુમાડો તદ્દન ઉડી જાય છે તેમ તેની વાસનાની જાર ઉડી જાય છે, સૂર્ય આગળ જેમ અંધારું નાશે તેમ સંશય દેહ આત્મભાવ અને કર્મ લય પામે છે, સ્વકાર્ય અને ગુણ અજ્ઞાન અને અવિદ્યા જીવ અને શિવભાવ હૃદય ગ્રંથિને અહંકાર લય પામે છે, જન્મ મરણ ભાગે છે અને સંસાર શૂન્ય થઈ રહે છે, ભક્તિયોગ સિદ્ધ કરવાથી એ પ્રમાણે ભક્ત સમાધાન પામે છે, ભક્તિયોગ જ્ઞાનયોગને કર્મયોગ એમ ત્રણેયનું નિરૂપણ મેં તને સંભળાવ્યું તેમાં મારી ભક્તિ વિશેષ છે, ભક્તિ સિવાય જ્ઞાન થતું નથી, કર્મ મને અર્પણ ન કરે તો અકર્મ છે, ભક્તિ સિવાય આત્માનો સાક્ષાત્કાર નથી, સારાંશ પરમાત્માના જેટલા જ્ઞાન કર્મો છે તે સર્વે મારી ભક્તિથી સફળ થાય છે, તે ભક્તિનું મહાત્મય હવે તને કહું છું, તે શ્રવણ કર. જેમને વૈરાગ્ય તથા જ્ઞાનનું સાધન સિદ્ધ થયું નથી, છતાં ભાવથી જે મારી ભક્તિ કરે છે અને મારા સ્વરૂપમાં મન સ્થિર કરે છે, તેના ચરણમાં જ્ઞાન, કર્મ તથા વૈરાગ્ય આપોઆપ આવી આરોટે છે. ભક્તિને પેટે જ તેને જન્મ લે છે. ભક્તિ જ્ઞાન આદિ અને લાલન કરી પરમાનંદ રસ પાઈ મોટા કરે છે. મારી ભક્તિ સિદ્ધ થતાં જ્ઞાનાદિ તેના સેવક થઈ રહે છે. સ્વધર્મ આચરણથી કે તપથી, સાંખ્ય વિચારથી, અષ્ટાંગ યોગથી, દાન કે વેદ અધ્યયનથી વગેરે અનેક સાધનથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે જ મારા એક ભજનથી પ્રાપ્ત થાય છે. મારી ભક્તિ સિદ્ધ થતાં બીજા અનેક કઠણ સાધનનું સંકટ વેઠ્યા સિવાય સકર ફર દરવાજા પર આવી ઊભા રહે છે. હે ઉદ્ધવ, સદ્ગુરુની બ્રહ્મ ભાવે ભક્તિ કરવાથી મારી પ્રાપ્તિ થાય છે. સાધકને સદ્ગુરુના ભજનથી વધુ લાભદાયક કંઈ નથી. હું પણ ગુરુની ભક્તિ કરું છું. અભેદ ભાવે ભજન કરનાર ભક્ત વૈકુંઠ, સ્વર્ગ, મોક્ષ ઇત્યાદિ જે કંઈ માગે છે તે હું આપું છું. તેની આગળ પાછળ હું ઊભો જ છું. પરંતુ મારા ભક્ત એવા નિરીચ્છ હોય છે કે તેઓ કદી કંઈ માગતા જ નથી. કંઈ પણ લેવું નહીં એવો જે નિરપેક્ષ છે તે ખરો સાધુ છે અને તે મને માન્ય છે. જે નિરપેક્ષ અને ધૈર્યવાન છે તેને હું વંદું છું. ધૈર્યહીનતા છે ત્યાં અપેક્ષા છે, અને નિરપેક્ષતા જેવું બીજું શ્રેષ્ઠ સાધન નથી. કોટી જન્મ લીધા પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી જ તે નિરપેક્ષતા આવે છે. નિરપેક્ષને મારી ચોથી ભક્તિ અથવા એકાંત ભક્તિ સિદ્ધ થાય છે. એકાંત ભક્તિ સિદ્ધ થતાં દેવ અને ભક્ત પરસ્પર અંદર તથા બહાર વ્યાપી રહે છે. એવા ભક્તને જગતમાં મારા સિવાય કાંઈ દેખાતું નથી. અભેદભાવ થવો તે એકાંત ભક્તિ છે. એકાંત ભક્ત કંઈ પણ માગતો નથી, છતાં તેને હું જ ચારે પુરુષાર્થની સિદ્ધિ અને મુક્તિ આપું છું. નિરપેક્ષ અને નિર્વિકારી ભક્ત મને પરમ પૂજ્ય છે. મોક્ષ પણ તેની ઇષ્ટમાં કાંઈ જ નથી. આશારહિત જે છે તેને ત્રણેય લોકમાં ધન્ય છે. વૈકુંઠ, કૈલાસ આદિ ધામ તો તેને પગથી સમાન લાગે છે. ચારે પુરુષાર્થ તેને મન તુચ્છ છે. રિદ્ધિ સિદ્ધિને શ્રેષ્ઠ દેવ તેને ત્યાં ચાલતા આવે છે. પ્રત્યક્ષ કરિકાર તેના દરવાજા પર ઊભો રહે છે. તે મારા જેટલો જ સમર્થ છે એમ કહેવું વ્યર્થ છે. તે અને હું એક જ છીએ. હું પરમ આનંદ સ્વરૂપ છું, તેમજ મારો આવો ભક્ત મારા ભજનથી શુદ્ધ આનંદ સ્વરૂપ બને છે. એવા ભક્ત ગુણદોષ જોતા નથી. જેને દ્વૈતની પ્રતીતિ નથી, જેને સમત્વનું આત્મજ્ઞાન થયું છે, જે કોઈના ગુણદોષ જોતા નથી અને જે મને સર્વભૂતમાં જુએ છે તથા મદરૂપ થઈ પરમ આનંદ અનુભવે છે, તે મારો એકાંત ભક્ત છે. હે ઉદ્ધવ, સાકરની છાલ કઢાય, કપૂરમાંથી ભૂસું નીકળે અને રત્નના દીપમાં કાજર બાજે તો મારો ભક્ત ગુણદોષ જુએ. ગુણદોષ ન જોવા એ જ બધા સાધનોમાં મુખ્ય સાધન છે. પ્રિય ઉદ્ધવ, આ પ્રકારે મેં વેદવાણીથી ભક્તિ જ્ઞાન કર્મયોગનો લોકોને ઉપદેશ કર્યો. કોઈ કર્મથી, કર્મને છેદી સ્વધર્મના આચરણથી અને કર્મયોગ સિદ્ધ કરી મારી પ્રાપ્તિ કરે છે. કોઈ નિત્યાનિત્યના વિવેકથી અનિત્યનો નાશ કરી જ્ઞાનયોગ સિદ્ધ કરી મને પામે છે. તેવી જ રીતે કોઈ મારી ભક્તિ સિદ્ધ કરી મને પામે છે. અધિકાર પ્રમાણે વેદ માર્ગના ત્રણ કાંડ અને ત્રણ ભેદ છે તેનું મેં સ્પષ્ટ નિરૂપણ કર્યું. વેદ માર્ગે ચાલવાથી મારા સગુણ કે નિર્ગુણ રૂપની પ્રાપ્તિ રુચિ પ્રમાણે પામે છે. સગુણ સાક્ષાત્કાર અને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે અને તે પંચરાત્ર ગમનો મત છે. વેદ કહે છે કે સાત આવરણની બહાર અને માયાના આવરણની અંદર વૈકુંઠ શ્રીહરિએ રચ્યું છે. ત્યાં માયા છે તે ભગવંતની લીલા છે. ભગવંત વૈકુંઠને પોતાની લીલાથી રચે છે. જ્યાં લીલાથી દેહ ધરનાર પુરુષોત્તમ વસે છે ત્યાં ગુણ, કાર, કર્મ વગેરે ભ્રમ નથી. વેદ મત પ્રમાણે નિત્ય, અક્ષય અને નિજ વૈકુંઠને જે પામે છે તે નિત્ય મુક્ત છે. મંત્રથી જે દેવની આરાધના થાય છે તે પ્રસન્ન થાય છે. અત્યંત પ્રલયમાં વૈકુંઠ કૈલાસાદી સર્વ આકારવાળા ધામ નાશ પામે છે. માત્ર ગુણાતીત લક્ષ્ય અને લક્ષણથી રહિત સદા સ્વ આનંદમય બ્રહ્મ અવશેષ રહે છે તેને મારો ભક્ત પામે છે. જેમાં કાર, કર્મ, ગુણ, ધર્મ અને માયા લય પામે છે તે પરબ્રહ્મ તે પરબ્રહ્મ છે. મારું સ્થાન છે તે વૈકુંઠ છે. તે બ્રહ્માની પ્રાપ્તિમાં પૂર્ણ સગુણ સાયુજતા શું છે? મારી વેદોક્ત ભક્તિથી પૂર્ણ બ્રહ્માની પ્રાપ્તિ કરવી સુગમ છે. મારી વેદોક્ત ભક્તિ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. બીજા માર્ગમાં કામ લોભાદિ વિઘ્ન આડા આવે છે અથવા જ્ઞાનનું અભિમાન સાધકને દુબાડે છે. ભક્તિ પંથમાં 9 પ્રકારના ભક્તિરૂપ વારાવા 9 પ્રકારના ભક્તિરૂપ વરાવવા સાથે આવી અતિ વિશ્રાંતિ મારી પ્રાપ્તિ કરાવે છે. ગુણ દોષ ન જોવા તે એ માટેનું મુખ્ય સાધન છે. પૂર્ણ બ્રહ્માની પ્રાપ્તિમાં ભયની ભ્રાંતિ નથી, દિવસ કે રાત નથી, જીવ શિવ ભાવ નથી, રૂપ કે નામ નથી, કાર કે કર્મ નથી, જન્મ મરણ નથી, ધ્યેય અને ધ્યાન નથી, જ્ઞેય અને જ્ઞાન નથી અને હું તો પણ નથી. જેને માતા પિતા દેવદેવતા ઘણા કે એક વર્ણ કે આશ્રમને ક્રિયા કે કર્મ નથી. તે લક્ષ્ય લક્ષણારહિત લક્ષ્ય અને લક્ષણારહિત છે તે પરબ્રહ્મ પામે છે. હે ઉદ્ધવ, તારા પર મારી પૂર્ણ કૃપા છે. તેથી મેં તને 11મા સ્કંદનો આ 20મો અધ્યાય જાણે કે વિસામા તરીકે જ તને અર્પણ કર્યો છે. હવે પછીના અધ્યાયમાં વેદમાંના શુદ્ધ અશુદ્ધ લક્ષણોનું નિરૂપણ કરવામાં આવશે. શ્રોતાઓએ તે ધ્યાનપૂર્વક સાંભળવું એવી એકનાથ જનાર્દનની વિનંતી કરે છે.